सप्त प्रबंध सुभग सोपाना। पगथिया सुंदर होय, नेनी पछर सरस जाजम बिछावेली होय पगथिया ऊपर, ते पगथिया चढ़वानु कोने मन न थाय। सुभग सोपान, एटला बधा सरस आ पगथिया छे के जोईने ऊपर चढ़वानु मन, पछी अंदर गमे ते होय। आ वस्तु जुदी छे, પણ અહિયાં મેળામાં આવતું બોર્ડ મોટું માર્યું બહાર, ઘોડો ગાય છે, એ વસ્તુ જુદી છે ત્યાં। પણ અહિયાં સુભગ સોપાન કહીને આ પગથિયા ચડનારને કંઈક કંઈક પ્રાપ્ત થશે। શું કહ્યું કે રામ સપ્ત પ્રબંધ સુભગ સોપાન, અંદર સાત સાત વિભાગો સુંદર રીતે આયોજ્યા છે। અંદર જશો ત્યારે ખબર પડશે કે આ પગથિયા ચડવામાં કેટલો બધો આનંદ છે। અને માનવ જીવનની અંદર જ્ઞાનના પગથિયા ચડવાના હોય તો એની પ્રગતિ થવાની જ છે, એની ઉર્ધ્વગતિ થશે, એની સદગતિ પણ થશે। તો અહીંયા આગળ કહ્યું કે જ્ઞાન નયન મન, એને જ્ઞાન ચક્ષુથી જોવા પડશે। અને જ્ઞાન ચક્ષુ જેની પાસે છે એ જ મોટો છે। ત્રીજું નેત્ર એટલે જ્ઞાન ચક્ષુ, જેને આપણે લલાટમાં કહીએ છીએ। આપણી સ્મૃતિ મેધા શક્તિને પણ આપણે ટકોરવી હોય, યાદ કરવી હોય તો કપાળની અંદર ભાલની અંદર આપણે કંઈક પ્રયત્ન કરીએ છીએ। અને પુષ્પદંત પણ ભગવાન શિવની વંદના કરતા કે ત્રિનયન યવિષ્ટાય ચ નમઃ, જેની પાસે ત્રીજું નેત્ર ખુલેલું છે એ જ મોટામાં મોટો છે। તો અહીંયા તુલસીદાસજી ભગવત કથાના આ સત્સંગના માધ્યમથી જ્ઞાન નયન, ફક્ત ભગવાન શિવ પાસે જ ત્રીજું નેત્ર છે એટલું નથી, ભગવાને દરેકને ત્રીજું નેત્ર આપ્યું છે, પણ શિવ ત્રીજું નેત્ર ખોલીને વાસનાઓને બાળીને નિર્ભય થઈને રહ્યા છે। જ્યારે સામાન્ય જીવ એનું ત્રીજું જ્ઞાનનું સાચી સમજણનું નેત્ર ખુલતું નથી અને વાસનાઓથી એ પોતે જ માર્યો જતો હોય છે, વાસનાઓ એને જ મારતી હોય છે, એને જ મારતી। જ્યાં માણસનામાં વિકૃતિઓ અને વાસનાઓ હોય ને ત્યાં શરીરથી વહેલામાં વહેલો એ નબળો પડી જાય। તો એ ત્રીજું નેત્ર જે સાચી સમજણનું છે અને જાગૃત થઈ જાય, ભગવાન શિવ તપ કરે છે એટલે કે એ સમજણ પૂર્વક એનો ત્યાગ કરીને રહ્યા છે। સામાન્ય જીવ પણ જો સમજણ પૂર્વક એનાથી અલગ થઈને જીવે, જીવન જીવે, તો એ નિરોગી દીર્ઘાયુષ્ય જીવી શકે છે। તો જ્ઞાન નયન, જ્ઞાનને ત્રીજું નેત્ર કહ્યું, જ્ઞાન વડે માણસ વિવેક કરીને એમાંથી સ્પષ્ટ નિર્ણય લઈ શકે છે જ્ઞાન વડે। એટલે એ જ્ઞાનના નેત્ર વડે કેટલો સરસ ભાવ આપ્યો છે, જ્ઞાન નયન, જેનામાં સાચી સમજણ ગુરુજીએ સમજણ આપી સમજાવ્યા। તો એ જે સમજણથી સમજાવીને જાગૃત કર્યા, સમજણ શબ્દ ઉપર તો જે મહારાજ બહુ કહ્યું છે, સમજણથી સમજણ છે અલગી, જે આપણે માની બેઠા છીએ તે નહીં, આપણે એમ માની બેઠા છીએ એવું જ સમજીએ છીએ કે આ શરીર એટલે જ હું, પણ ના, સમજણથી સમજણ છે અલગી। તમે જે સમજ્યા છો એનાથી એ સમજણ જુદી જ છે, એ સમજણ જુદી જ છે. કઈ સમજણ હશે? કે આત્મભાવ, શરીર ભાવ નહીં, દેહનો અધ્યાસ નહીં, દેહાશક્તિ નહીં, પણ આત્મભાવ એ સમજણથી સમજણ છે. એટલે એ જુદા જ પ્રકારની સમજણ છે, એમાંથી આત્મજ્ઞાન થવાનું છે. તો એ જ્ઞાન નયન જેના વડે આત્માની અનુભૂતિ થઈ શકે, આ દેહાશક્તિ નહીં, આ શરીરના વિષયો, પાંચ ભૌતિક, પાંચ ઇન્દ્રિયોનો વિષય ભોગવવાનું સુખ પણ નહીં, પણ જ્ઞાન નયન વડે જે આપણું સ્વસ્વરૂપની અનુભૂતિ થાય એનું સુખ લઈએ, તે સાચું સુખ છે. અને આગળ કહ્યું કે નિરખત મન માન, એ જ્ઞાન નયન થી જે જોવામાં નિરખવાનું, એનું ખૂબ બારીકાઈથી જોવું એ ઉપલબ્ધ છે, જેને વિહંગાવલોકન કહીએ. અને નિરખત એને ખૂબ જ ઝીણી દ્રષ્ટિથી ઉડાણ સુધી જોવું, ધારી ધારીને, એનું નામ નિરખત. જ્ઞાન નયન નિરખત, જ્ઞાનની સમજણની દ્રષ્ટિ વડે એને જોવામાં આવે, તપાસવામાં આવે. આપણે કોઈ પણ વસ્તુ જોવી હોય તો ઉપલબ્ધ જોઈશું કે આ તો, પણ એનો હીરા પારખું ઝવેરી હોય, સોની હોય, એક એક આ આટલું છે, આટલું નથી. જે નિરખત શબ્દ છે એને પારખનાર જોઈએ, પરખનાર માણસને પણ પરખવો પડે, એમને જોઈએ કામ ના લાગે, એને નિરખવો પડે ખૂબ ઊંડાણ સુધી. તો જ્ઞાન નયન નિરખત ખૂબ સરસ ઊંડાણ સુધી જોઈને પછી મન માને, અને વેપારી કે આટલા હજાર આલવા પડશે તો આપી દઈએ. ક્યાં રત્ન કેટલા કેટલા કેરેટનું છે? ગુરુનું નંગ લેવા જઈએ એમાં એને કેરેટ હોય, અને એમને એમ જોઈને આપીને આવતા એવો વાતો છેતરી ગયા. અહીંયા છેતરાવાની વાત, પણ સાચી સમજણની દ્રષ્ટિથી ઊંડાણથી જોઈને તો આપણું મન માને. મન આ ખટપટોમાં, નિંદામાં માનશે ખરું કે શું વાત, અરે દિલ્હીની વાતો કરે પણ અહીંના ઠેકાણે ના હોય, તેમાં કેમ મન માનવાનું? જે આપણી ક્ષમતાનું, જે આપણને સમજાય છે, જે આપણું કલ્યાણ કરવા વાળું છે, જેનાથી આપણું ભલું થવાનું છે, એમાં દ્રષ્ટિ નાખી હોય અને આપણને સમજાય ત્યારે આપણું મન માને. નહીતર મન માનવા ત્યાં ભાઈ છે ખરું, પણ મન નથી માનતું, જોયે એવું નથી મળતું. એટલે આપણને પોતાને સંતોષ થવો જોઈએ મન માનાય, કે ભાઈ મને સંતોષ થયો, મારું મન માની ગયું. તો આમ ભગવદ્ કથા કે આ સત્સંગને જયારે આપણે નિરખીએ છીએ ઊંડાણથી, અને એમાંથી આપણું કલ્યાણ ભલું થવાનું આપણને સમજાય કે નહીં, આ બાબતનો આપણને નિર્દેશ કર્યો છે. માટે આપણી જાતને સુધારી લેવી જોઈએ. આપણે જઈએ છીએ માર્ગ છોડી અને આમ આ રસ્તે ચાલીશું તો આપણું કલ્યાણ થશે, મન માને. અને એ રીતે જે ભગવદ સત્સંગ છે એ સારો માર્ગ જ છે, પણ કુપથ કોને કહેવાય? એશ નિષ્કંટક પંથા, આ ભગવદ માર્ગ, આ જે સોપાન કહ્યા ને, એ ભગવાને સાફ સૂફ કરીને ચોખ્ખો નેશનલ હાઈવે જેવો કરી મૂક્યો, સડસડાટ જતો રહે, સુભગ કર્યું. એમાં ક્યાંય કશું જ વચ્ચે આડાશ ના હોય, જઈએ તો કાંટા સરખા ના વાગે, કાંકરાય ના હોય. તો એને સુભગ સોપાન કે એની ઉપર સડસડાટ નીકળીને ચાલ્યા જઈએ, એમ સત્સંગની અંદર પણ આપણું મન એવું બેસી ગયું હોય અને ત્યાં કશું વચ્ચે વિઘ્ન ના હોય, પંપે ના હોય, ગતિ અવરોધક ત્યાં ના હોય, સીધું જ ચાલી જાય, એમ સત્સંગનો આ માર્ગ સુભગ છે, સરળ છે અને નિર્વિઘ્ન છે. અને એની અંદર એ માર્ગે જવામાં આપણું મન કબૂલ કરતું હોય કે ના આ રસ્તે જઈશું તો આપણું કલ્યાણ થવાનું છે, આપણું ક્યારેય પણ આપણી દુર્ગતિ નહીં થાય. તો એવા ભાવથી તુલસીજી આ માનસ કથા, ભગવત કથાની સમીપમાં રહેવાની આપણને આજ્ઞા આપી છે.